శ్రీ సందరామ గురువర్యమచింత్యమూర్తిం యజ్ఞానకానన వినాశనహవ్యవాం. గురువర్యం సౌన వంద్య సౌన ఆరాధ్య ఇవా గురువర్య యోగిరాజ్ అవధూత్ જય મહારાજ નું સ્વરૂપ જે અખિલ બ્રહ્માંડ માં એક તું હરિ એમ એ સમસ્ત સૃષ્ટિ ની અંદર ચરાચર્મ વ્યાપક પૂર્ણ બ્રહ્મ ચરાચર વ્યાપક સોઈ સુભગ તનુધારી સમર મન. હે મારા મન, તું સ્મરણ કર. કોનું? જય મહારાજ નું. સમરમન સંત રામ સુખકારી કોણ છે? પૂરણ બ્રહ્મ ચરાચર વ્યાપક. આ બીજું કોઈ નથી, આ એ જ છે જે પૂર્ણ બ્રહ્મ વ્યાપક છે. લક્ષ્મણદાસજી મહારાજને અનુભૂતિ કરાવી છે. જય મહારાજે લક્ષ્મણદાસજીને દર્શન કરાવ્યા છે પોતાના સ્વરૂપના. અને જય મહારાજ લક્ષ્મણદાસજીએ જય મહારાજની ના વિગ્રહની અનુભૂતિનું દર્શન આપણને કરાવ્યું છે. જન લક્ષ્મણ બલિહારી, હું તો એમનો જન સ્વજન આત્મીય જન છું. તમારી ઉપર આટલી બધી બલિહારી, આટલી બધી કૃપા કરીને મને આ સ્વરૂપ દર્શાવ્યું છે. અને જે દર્શન થયા એ એમણે સ્તુતિમાં ગાયું. પૂરણ બ્રહ્મ ચરાચર વ્યાપક સોઈ સુભગ તનુધારી સમર મન સંત રામ સુખકારી સમર મન સંત રામ સુખકારી. જે બ્રહ્મ સ્વરૂપ, જેનું જેનું અચિંત્ય મૂર્ત સ્વરૂપ છે, અચિંત્ય મૂર્તિ, એને કેવી રીતે કલ્પના કરી શકીશું? જે કલ્પના બહારની વાત છે, જે સમજણ કરતા પણ અનંત ગણું વિશેષ છે, તે અનંતને આપણી બુદ્ધિમાં આપણી સમજણમાં કેવી રીતે સમજાવી શકીશું? જે મહારાજે તો સ્પષ્ટ કહી દીધું. ક્યાં ગાડી કહ્યું? એ કહ્યું સમરોલી, સુરતની બાજુમાં અમરોલી ગામ છે, એનું નામ છે અમરોલી. ત્યાં સંદેશો મોકલ્યો અને એ વાત કહી કે સમજણ થી સમજણ છે અલગી. સોઈ સુભગત અનુધારી પૂર્ણ બ્રહ્મ ચરાચર વ્યાપક. આ એ છે, પણ આપણે જે સમજીએ છીએ એના કરતા એ સમજણ બહુ જુદી જ છે. બહુ સરસ વાત કહી છે, સમજણ થી સમજણ છે અળગી. જે આપણે સમજ્યા છીએ કે ચલો જય મહારાજને આપણે સમજ્યા, પણ ના, એ કઈક જુદી જ છે. સમજણ ને પાર એક સમજણ વળગી, કઈક જુદી જ છે. તો આમ આપણે કદાચ જય મહારાજના સ્વરૂપને ઓળખતા વાર લાગે, સમય લાગે, પણ ધીરજ રાખવાની. જય મહારાજ નું આવું અચિંત્ય મૂર્ત નું સ્વરૂપ આપણે દર્શન કરવા જ છે, તેની ધીરજ. અને એ દર્શન આપશે જ જ્યારે આપણી ક્ષમતા આવશે. અર્જુનની સાથે બહુ વાતો કરી, 10મા અધ્યાય સુધી વિભૂતિ યોગ બતાવ્યો કે જો આ મારું સ્વરૂપ છે, આ હું છું, આ બધે હું છું, આ બધા મારામાંથી છે, આ મારા સ્વરૂપ છે. તો આ બધું આખું વિશ્વ બતાવી દીધું એની અંદર, પણ વિશ્વરૂપ દર્શન નથી કરાયું. એ 11મા અધ્યાયમાં આવ્યા ને તારે કહ્યું તું લાયક થયો છું, લે ચાલ, પશ્યમે યોગમે ઈશ્વરમ, મારા યોગના ઐશ્વર્યને તું જો. આમ ભગવાને 10 અધ્યાય સુધી અર્જુન ને વિરાટ નો દર્શન નથી કરાવ્યા, પછી 11મા અધ્યાય ની અંદર કરાવ્યા છે, લે આ વિરાટ સ્વરૂપ ના દર્શન કરી. માં જશોદા ને મોઢામાં વિરાટ ના દર્શન કરાવ્યા તો બી ગયા. હું શું જોઉં છું આવાના મોઢામાં? આખું બ્રહ્માંડ દેખાય છે. એટલે ભગવાને પાછું પોતાનું સ્વરૂપ બદલી નાખ્યું મોઢામાંથી. તો એ વિરાટ વ્યાપકતાની, એ અનંતતાની ક્ષમતા, એના દર્શન કરવાની બધાને નથી મળતી. જય મહારાજે લક્ષ્મણદાસજી મહારાજને દર્શન કરાવ્યું કે તમે વિશ્વમાં રહ્યા વ્યાપી, તમને ઓળખશે કોઈ બળભાગી, બોલો. અને શું કહ્યું? તમારા ચરણ કમલ પર જાઉં વારી. બસ સમર્પિત થઈ જઉં છું આપના ચરણોમાં. કેમ? તમે વિશ્વમાં પૂર્ણ બ્રહ્મ ચરાચર વ્યાપક સોઈ સુભગ તનુધારી, એ જ આપનો આ વિગ્રહ છે. વ્યાપક બ્રહ્મ છે એ બ્રહ્મ તત્વ જ આપણા સૌની વચ્ચે આપણને પ્રાપ્ત થયું છે. અને એટલે કહ્યું શ્રી સંત રામ ગુરુવર્યમ અચિંત્ય મૂર્તિ, કેટલે માપી શકશો? આવડો મોટો 1500 માઇલ લાંબો હિમાલય છે, કેટલું ફરશો, કેટલું જોઈ શકશો? એ જંગલો હશે, પાડો હશે, બરફ હશે, પથ્થર હશે, કેટલું કે તમારાથી એક જિંદગી પણ એની અંદર કેટલી સમય જાય, કેટલી જિંદગી હોય તારે આખા હિમાલયને ખૂંદાય. પણ એમ જય મહારાજને પણ માણવા હોય, અનુભવવા હોય તો એ અનંતને જ્યાં આખા હિમાલયને નહીં માપી શકે, નહીં ફરી, એમ એ અનંત છે, અચિંત્ય છે મૂર્તિ, એને પરિપૂર્ણ રીતે તો નથી જ પહોંચી શકવાના. પણ જેટલું દર્શન થયું છે એટલું મારું દર્શન છે. બસ બાકી સર દર્શન છે, સાંખ્ય દર્શન છે, યોગ દર્શન છે, ન્યાય દર્શન છે, બૌદ્ધ દર્શન છે, જૈન દર્શન છે, 6 દર્શન છે બધા. પણ બધામાં ભગવાનને જ પ્રતિપાદન કર્યું છે બધામાં, પણ પોતપોતાની દ્રષ્ટિથી, પોતપોતાના દાયરામાં રહીને. એટલે જે અનંતતા છે એ બધાને પ્રાપ્ત નથી થતી. ન્યાય દર્શન છે, આ બધા જુદા જુદા દર્શનોમાં ઈશ્વરનું પ્રતિપાદન કર્યું છે, એનું નામ છે અચિંત્ય મૂર્તિ. આટલા બધા મહાપુરુષોએ, તપસ્વીઓએ પરમાત્માના સ્વરૂપના દર્શનનો પ્રયત્ન કર્યો કે લો ભગવાનના દર્શન કરાવીએ. બુદ્ધે બુદ્ધની રીતે બુદ્ધ દર્શન લખ્યું, જૈને જૈની રીતે દર્શન લખ્યું, ચારવાકે ચારવાકની રીતે લખ્યું, ન્યાયવાળાએ ન્યાયની રીતે લખ્યું, સાંખ્યવાળા સાંખ્યાએ લખ્યું, અને વેદાંત વાળા વેદાંત, આ 6 દર્શનમાં પોતપોતાની રીતે પરમાત્માને સ્થાપિત કર્યા છે. છતાંય પરિપૂર્ણ નહીં. અચિંત્ય મૂર્તિ ગુરુવર્યમ, ગુરુવર્ય ગુરુશ્રેષ્ઠ આપ તો અચિંત્ય છો, આપની વ્યાપકતાને કોઈ માપી ન શકે. આકાશની ઊંચાઈને માપી આવો તો જય મહારાજની ઊંચાઈને માપી શકાશે. પણ એ જય મહારાજને માટે કે મન પવન તણા જેને તોલ કિયા, મન મનનું વજન કરો જે કેટલું નીકળશે. પવન શ્વાસોશ્વાસ, શ્વાસોશ્વાસની સાથે મન અને પવન, પવન એટલે શ્વાસોશ્વાસ, મન અને પવન આ બે છે. શ્વાસોશ્વાસને મનની સાથે સમાવવું, જે શ્વાસોશ્વાસ છે પવન અને મન, એ બેને એક કરવાના છે, એને બરાબર સરખું તાલવાનું તોલવાનું છે. અને એના દ્વારા એ શ્વાસોશ્વાસ મનની સાથે, જેને સુરત શબ્દ કહીએ છીએ, તે મન પવન તણા જેને તોલક્યા એટલે સુરત અને શબ્દ, મન મનને સુરતમાં રાખવાનો અને જે પવનને શ્વાસોશ્વાસ છે ને એમાં શબ્દને મૂકવાનો. અઘરો વિષય છે પણ વાસ્તવિકતા છે. જે ઉપાસના નક્ષત્રમાં તે મન અને પવન એમ સુરત અને શબ્દ એની સાથે પૂરેપૂરો સંબંધ છે. આપણી સુરતાઓને શબ્દમાં સમાવી લો, મનને શ્વાસોશ્વાસની સાથે જોડી દો, બસ. અહોનિશ અખંડ કીજીએ સ્મરણ શ્વાસોશ્વાસ, વિષ્ણુદાસજી બોલ્યા છે. પંડ છતે પરબ્રહ્મમાં સુરતી જઈને સમાય, મૃત્યુ પછી તો બ્રહ્મલીન થઈ જાય પણ છતે જીવને, પંડ છતે પરબ્રહ્મમાં બ્રહ્મલીન થઈ જાય આ જીવનમાં, પણ ક્યારે મન પવન તણા જેને તોલ, જેને સુરત અને શબ્દને, આપણે ગુરુબાવની અંદર સુરત શબ્દને ખૂબ ખૂબ અનુભવ્યો, તો એમ સુરત શબ્દની સાથે એક થવાય, ત્યારે જ એ પોતાના નિજ સ્વરૂપ પરમાત્મા સુધી પહોંચી શકાય. તો જય મહારાજનું એ સ્વરૂપ છે કે જેણે મન અને શ્વાસોશ્વાસને બધાને જીતી લઈ અને પોતે વ્યાપક બ્રહ્મની અનંતતાની સુધી પોતાના અસ્તિત્વને મૂકી છે. આકાશને માપવાની વાત કરો છો, જેમ આપણે અહીંયા છે અહીંયા દ્વારા આકાશની વાત કરીએ છીએ તારાઓની, જે પણ જ્યાં બીજે ક્યાં કોક હશે ત્યાં આપ પૃથ્વીને તારાની માફક જોતા હશે એની વાત નહીં કરતા હોય. એવું ક્યારે ના માની લેશો કે આ પૃથ્વી ઉપર જ માત્ર જીવન છે, અબજો તારાઓ છે ને એની અંદર ક્યાંક ક્યાંક કેટલી સૃષ્ટિઓ છે જ હશે નહીં, અને બધા પોતપોતાની રીતે વિચારતા હશે ક્યાં તારો જે એ થાય છે કેવો એની અંદર ગયા હઈએ. તો અચિંત્ય મૂર્ત છે, અકલ્પ્ય જેને કહેવાય, આપણી કલ્પનામાં આપણા વિચારની અંદર બેસી જ ના શકે, સેટ જ ના થાય, જેને એ કલ્પના બહારની વસ્તુ છે પરમાત્માનું તત્વ અને સ્વરૂપ પણ. અને એટલે જ સ્તુતિ કરતા જે મહારાજને વર્ણવ્યા, આપણને દર્શન કરવા માટે કહ્યું કે શ્રી સંત રામ ગુરુવર્યમ, ગુરુ તો બધાના છે પણ અચિંત્ય મૂર્તિ કેવડા છે, ક્યાં છે. એક કીડી હોય એ મોટા પાડ ઉપર ચડવા જાય, કેટલુંક ચડી શકશે, કેટલુંક ચડી શકશે, અને તરત એને કીડીને મથે છે કે આ તો બહુ જ ઊંચો છે. એમ એક માણસનું મન ચલો આકાશને માપવા માટે નીકળીએ, રાત્રે ખુલ્લા આકાશમાં જઈને ઉભા રહીએ, એક નાનો સરખો ઝીણો તારો દેખાય છે, ત્યાં પહોંચવું છે, મનથી પહોંચી ગયા, મનથી પરમાત્મા સુધી પણ પહોંચી શકાય છે, મનથી દુરાચાર સુધી પણ પહોંચી શકાય છે, પણ દુરાચાર સુધી પહોંચવાનું બહુ સરળ ને સસ્તું બની ગયું છે દરેકને, પણ ભગવાન સુધી, ભગવત પ્રાપ્તિ સુધી જવા માટે કોઈને કોઈની જીગર નથી ચાલતી, કોઈ તૈયાર નથી થતું. જો મન ખોટા રસ્તે જતું હોય તો સાચા રસ્તે કેમ ન જઈ શકે, પણ એમાં આપણી કમજોરી છે, મનની નબળાઈ છે. બધા જ ખોટા રસ્તે મન સારી રીતે લઈ જઈ શકતું હોય, દુરાચારને રસ્તે, તો એ મન કેમ સાચા રસ્તે સારા આચાર તરફ કેમ ન લઈ જઈ શકે. ભગવાને શક્તિ આપી છે, એ કેટલા ઉડાણના તારાની તમે નજર કરી શકો અને મન ત્યાં સુધી પહોંચી શકે છે. અનંત છે, હા જોઈ શકો છો પણ એ અંતરને માપી શકતા નથી. એમ અચિંત્ય મૂર્તિનું જે મૂર્ત સ્વરૂપ છે જય મહારાજનું, એટલું બધું વિશાળ ને વ્યાપક છે, જેને કે અગમ્ય કહેવાય. બીજા શબ્દોમાં કહે તો અગોચર. અગમ્ય અને અગોચર એના માટે શું કહ્યું ખબર છે? ત્યારે અગમ અગોચર ઘર જડ્યું, જે ઇન્દ્રિયોથી ન જોઈ શકાય અને જે એટલું બધું આપણી બુદ્ધિથી પણ ન સમજી જાય, ન સમજી શકાય, એ ઘર જડી ગયું. કેટલી ઊંચાઈ હશે, કેટલી ઊંચાઈ હશે? નમો નિષ્ઠાય, નિકટમાં નિકટ છે ઘર. પરમાત્માની ઊંચાઈ અને એ અચિંત્ય મૂર્તિ કઈ વ્યાપક છે, પણ આપણાથી સજ્જે દૂર નથી, આપણા પોતામાં જ છે, આપણે પોતે જ છીએ, પણ છતાંય આપણે ભૂલી ગયા છીએ. મન ભૂલીને બેઠું છે, પોતાની જ સંપત્તિને ખોઈને ભૂલીને બેઠું છે, છતાંય આટલી બધી પોતાની સંપત્તિ છે, ભૂલને લીધે ગરીબ છે, ભિખારી થઈને બેઠું છે, અને વિષય સુખોના ભોગો ભીખ માગવા માટે જાય છે. મને આ ભીખ આપો ને, મને આ ભોગો આપો ને. અલ્યા, તું જ્યાં બેઠો છું, તું જે છું, એમાં આ વિષયોના ભોગોની જે ભીખ માગવા નીકળ્યો છું, એના કરતા તો અનંત ગણું છે અંદર. શા માટે ભીખ માગવા નીકળ્યો છું? પણ ના આવે, હું તો હાવ ગરીબ છું, હું તો ભૂખ્યો છું, કંગાળ છું, મને કઈક તો આપો. બસ આ કંગાળ નિવૃત્તિ માણસના પોતાના અનંતતા સુધી ક્યારેય પહોંચવા દેતી નથી. ઉપર એટલા બધા થર ચડી ગયા, એટલા બધા થર ચડી ગયા હોય તેને કે એને એ તરફ નજર જ ના જાય. આ તો કઈ ઘરમાં પડ્યું છે, પણ રાફડો હોય ઘરમાં એને ખોદીને કાઢી નાખે, અરે આ શું નીકળ્યું, એ બધા રાફડા બાજેલા છે, એને હટાવીએ ત્યારે ખબર પડે કે આની અંદર આ તો આટલી કિંમતી અનંત અનંતતા એમાં ભરેલી. જય મહારાજના સ્વરૂપને આપણે પોતે સમજીએ, ભલે અગમ અગોચર છે. અગોચર એટલે ગો એટલે ઇન્દ્રિયો, અને ચરુ એટલે ત્યાં સુધી જવાનું, ત્યાં સુધી જઈ જ ના શકે. આપણી ઇન્દ્રિયો પણ ત્યાં સુધી જઈ જ ના શકે, કેમ? એના પાસે તાકાત નથી, એની પાસે શક્તિ નથી. એ તો ભગવાન કહે કે લે અર્જુન, દિવ્યમ દદામિ તે ચક્ષુ, પશ્યમે યોગમેશ્વરમ. મારા યોગને, મારા ઐશ્વર્યને જોવું છે, લે મારા પેલા આ દિવ્ય ચક્ષુ તને આપું, પછી જો. એટલે અચિંત્ય મૂર્તિના દર્શન પણ જય મહારાજના ચિર સતગુરુ સંત પ્રતાપ વર્તી ઠરતી, વૃત્તિઓ ઠરે ને ત્યારે દ્રષ્ટિ મળે, એમને નથી મળતી. એટલે એ અનંતતાને માત્ર આપણે તો વંદન કરીને છૂટી જવું પડે, બીજું કશું નથી કરી શકતા. બસ આપણા છીએ, આપને શરણે છીએ, અને અચિંત્ય મૂર્ત સ્વરૂપ આપ છો એને અમારા વંદન છે. જયારે આપની દયા થાય, જયારે આપની કૃપા થાય અને અમે લાયક બનીએ, તે દાડે દર્શન આપજો. બાકી તો આપ અચિંત્ય છો, અનંત છો. તો આવું ઊંચું સ્વરૂપ જેમનું છે એ આપણને પ્રાપ્ત થયા છે. એ સ્વરૂપને, એ ચેતનાને આપણે મેળવી શક્યા છે, એમનું શરણ આપણને મળ્યું છે, અહોભાગ્ય આપણા છે. પૂર્વના સુકૃત આપણા ઉદય થયા છે, કેવા જય મહારાજ, આ ટાણે આપણને મળ્યા છે, આ અવસર, આ ટાણે રે અવસર છે ને, ટાણું છે, પહોંચી જઈએ, પણ જો ચૂકીએ તો પાછા ખોઈ બેસીશું. તો આવી અનંતતાના નું સાનિધ્ય મળ્યું હોય, નું શરણ મળ્યું હોય, એ તો આપણે કેટલી કેટલાય જન્મોની પુણ્યની કમાણી ભેગી થઈ હોય ને ત્યારે આ મળે. આવા ગુરુવર્ય શ્રેષ્ઠ, હવે આટલી બધી શ્રેષ્ઠતા કેમ આપીએ? ગુરુ એટલે શ્રેષ્ઠ થયું, ગુરુ એટલે જે મોટો છે તે. આપણા સૂર્યમંડળ અંદર ગુરુને ગુરુ કેમ કહ્યો? સૂર્યમંડળના બીજા ગ્રહો કરતા એ સૌથી મોટો છે, માટે ગુરુ. ગુરુ શબ્દનો અર્થ જ છે મોટો. હવે મોટા પછીથી વર્ય કહેવાની કઈ જરૂર હતી? પણ છતાંય જે મહારાજ માટે ગુરુવર્યમ. આપ એવા અનંત છો, અચિંત્ય છો, ગુરુવર્ય છો, ગુરુ શ્રેષ્ઠ છો, એમ એવો ભાવ પોતાના હૃદયપૂર્વક વ્યક્ત કર્યો છે સ્તુતિ કરતા એ. અને એનું દર્શન આપણને બધાને સત્સંગમાં કરાવ્યું, લો દર્શન કરો, એ મહાપુરુષોનો ઉપકાર છે. એમણે જે કઈ આપણને આપ્યું છે એ આપણા માટે આપ્યું છે. પણ એ મહાપુરુષોના ઉપકારને આપણે ઝીલીએ. એમણે તો ઉદારતાથી નિસ્વાર્થ ભાવે લોક કલ્યાણ માટે સ્થાપિત કરી દીધું. ઉદારતાથી, કોઈ પણ જાતની અપેક્ષા નહીં, મારે શું કરવું છે બસ, પણ તે છતાંય મારે આપવું છે, તો આપી દીધું કે લો. તો જો એ મહાપુરુષોએ આપણને આટલું બધું આપ્યું હોય તો આપણે કૃતકૃત્ય થઈએ. એમના ઋણી છે, આભારી નહીં, ઋણી છે કે તમે તમારી અનુભૂતિના સ્વરૂપના દર્શન અમને આ સ્તુતિ દ્વારા અહીંયા આપે કરાવ્યા. જય મહારાજ, આપ અચિંત્ય મૂર્તિ છો. જેમ નાનું બાળક હોય પિતાની પાસે બેસે અને પિતાને કહે, હે પપ્પા તમે આવડા મોટા છો. ના બેટા, હું તો તારો બાપ છું, હું તારી સાથે બેઠો છું, હું કઈ મોટો દેખાઉં છું? અચિંત્ય સ્વરૂપ હોવા છતાંય જય મહારાજ આ વિગ્રહ ધારણ કરીને આપણા બધાની વચ્ચે બેસીને શરણ આપે. જુઓ ને, હું તો તમારી જોડે જ છું, તમને બધાને છોડીને એવા મોટા સ્વરૂપમાં ક્યાં જવાય? હોવા છતાંય બાપ મોટો અધિકારી હોય, રાષ્ટ્રપતિ હોય, પણ પોતાના છોકરાને એમ કહે કે હું રાષ્ટ્રપતિ છું, કે બેટા હું તારો બાપ છું. તો એમ જય મહારાજ નું અચિંત્ય સ્વરૂપ છે, અચિંત્ય મૂર્તિ છો આપ, છતાંય અમારા માટે તો આપ જય મહારાજ નો વિગ્રહ છો. અને કહી દઈએ કે રાખો શરણે, કેટલો સરસ ભાવ છે. મને મેર કરી મહારાજ રાખો શરણે રે, આપણી પ્રાર્થના સાંભળે આવડા મોટા અચિંત્ય સ્વરૂપ. છતાંય જો આપણે હૃદયપૂર્વક ભાવથી પ્રાર્થના કરીએ ને તો આપણને બાજુમાં જ બેસાડે, માથે ને બરડે હાથ ફેરવીને આપણી સાથે ચિર સતગુરુ સંત પ્રતાપ. આ વૃત્તિઓ ક્યારે ઠરે? જય મહારાજની કૃપા માથા ઉપર બની રહે. એમ લાગે કે ના, જય મહારાજ મને ઠાર્યો છે, મને શાંત કર્યો છે. અને એ આવું વ્યાપક, ચરાચર વ્યાપક હોવા છતાંય મારી ઉપર આટલી બધી કૃપા કરી છે, મને પાસે બેસાડીને બોલાવી, પાસે બેસાડો બાપો, ભમાવો છો સીધ હવે પરિતાપ, ભમાવો છો સીધ હવે ભગવાન, દયા કરી દીજે અભય પદ દાન. ગુરુ મહિમા માં જ બસ આપણે આટલી જ પ્રાર્થના કરવી રહી કે આપ અચિંત્ય છો, અનંત છો, છતાં અમારા તો બાપ છો, અમારી જોડે બેઠેલા છો. આવું વિગ્રહ જે મહારાજનું આપણા અંતઃકરણમાં આવીને ઠરે. ચૈતન્યમ શિષ્ય મધ્યે શાંતમ શ્રી સંતરામમ, પ્રભુ મારા રુદિયા કમળ વચ્ચે રો છો રે. ક્યાં ગયા બોલો? અચિંત્ય તો છો જ, અને છતાંય ક્યાં છો? મારા હૃદયમાં પણ છો. તો એટલા મોટા વ્યાપક સ્વરૂપને શોધવાની માથાકૂટ કર્યા વગર આપણે આપણા હૃદયમાં જ જતા રહીએ તો આ બેઠા મારા મારા તુલો. પણ હૃદય સુધી, આપણા પોતાના હૃદય સુધી આપણે પોતે જ આપણા સ્વરૂપમાં પહોંચવાની આપણી શક્તિ, જય મહારાજ ને કે જય મહારાજ શક્તિ આપો કે આપ જ્યાં હૃદયમાં બેઠા છો ત્યાં સુધી અમે પહોંચી શકીએ. રસ્તો ટૂંકો છે પણ અગમ્ય છે. જીવનની યાત્રા ક્યાંથી ક્યાં સુધી? ઘરથી સ્મશાન સુધીની. પણ વર્ષો સુધી બધે રખડ્યા ભટક્યા પછીથી છેલ્લે આ ટૂંકો રસ્તો હાથમાં આવે. બહુ લાંબી નથી એ જીવન યાત્રા, પણ ભટકી ભટકીને હું રખડી રખડી થાક્યો, શોધું છું તારી શીતળ છાયા. બધું થાક્યા પછી પણ બસ એ જેમ આટલો ટૂંકો જ રસ્તો છે, પણ કેટલોય રખડી રખડીને આવીએ આખરે છેલ્લે જન્મથી મૃત્યુ સુધીની યાત્રા આટલી ટૂંકી છે ઘરથી સ્મશાન સુધીની. તો અનંતતાને એક બાજીએ મૂકીને પ્રભુ આપની અનંતતા ભલે આપની પાસે હોય, અમને આવો ટૂંકો માર્ગ જ જોઈએ છે કે આપ અમારા હૃદયમાં જ બેઠેલા છો. આટલો ચિંતન કરીએ, અચિંત્ય સ્વરૂપ એવા જય મહારાજના દર્શન ક્યારેક પણ પ્રાપ્ત થાય. જય મહારાજ.